એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં ફરી સ્વાગત છે. આજે
વાત કરીશું એક એવા નામની જે સદીઓથી પ્રતિભા, જિજ્ઞાસા, સર્જનશીલતાનો પર્યાય બની ગયું છે, લિયોનાર્ડો દા વિન્ચી.
હા, અને આપણી આ ચર્ચાનો આધાર છે વોલ્ટર આઇઝેક્સનની ખૂબ જ જાણીતી બાયોગ્રાફી લિયોનાર્ડો દા વિન્ચી. આઇઝેક્સન, જેમણે સ્ટીવ જોબ્સ, આઇન્સ્ટાઇન જેવા બીજા મહાન લોકો પર પણ લખ્યું છે, એમનો આ એક અદ્ભુત પ્રયાસ છે લિયોનાર્ડોના વ્યક્તિત્વને સમજવાનો.
બરાબર. તો લિયોનાર્ડો એટલે પુનરુજ્જીવનના મહામાનવ, ચિત્રકાર, વૈજ્ઞાનિક, એન્જિનિયર, શિલ્પકાર, લિસ્ટ તો લાંબુ ચાલે એમ છે. પણ સવાલ એ થાય કે 500 વર્ષ પછી પણ એમની વાર્તા આજે કેમ આટલી મહત્વની છે, શું છે એવું એમનામાં? મને લાગે છે કે મુખ્ય વાત છે એમની પેલી અતૃપ્ત જિજ્ઞાસા, બધું જ જાણવાની, સમજવાની એક તીવ્ર ઈચ્છા, અને કદાચ એથી પણ વધુ એમની અલગ અલગ ક્ષેત્રો જેમ કે કલા અને વિજ્ઞાન એની વચ્ચેની દિવાલો જાણે ઓગાળી નાખવાની ક્ષમતા. આઇઝેક્સન પણ એ જ મુદ્દા પર ભાર મૂકે છે કે લિયોનાર્ડોની જે પ્રતિભા હતી એ કોઈ એમ જ આકાશમાંથી ઉતરી આવેલી દેન નહોતી, પણ એ તો સતત મહેનત, અવિરત નિરીક્ષણ અને હા, પ્રશ્નો પૂછવાની આદતનું પરિણામ હતી.
ખૂબ જ રસપ્રદ વાત. એટલે આઇઝેક્સનની આ દલીલને ધ્યાનમાં રાખીને લિયોનાર્ડોના જીવનમાં ઊંડા ઉતરવું જોઈએ. એમની શરૂઆત કેવી હતી, ખાસ કરીને પેલી એમની ગેરકાયદેસર પૃષ્ઠભૂમિની જે વાત આવે છે એ
શરૂઆત જ એમના જીવનને ઘડવામાં બહુ મહત્વની બની. ખબર છે, 1452માં વિન્ચી ગામમાં જન્મ. પિતા નોટરી હતા અને માતા એક સામાન્ય ખેડૂત સ્ત્રી, અને એમનો જન્મ લગ્ન બાહ્ય સંબંધથી. આઇઝેક્સન સૂચવે છે એમ આ પરિસ્થિતિ એક રીતે બંધન પણ હતી અને મુક્તિ પણ.
બંધન અને મુક્તિ એ કઈ રીતે, જરા સમજાવશો?
એટલે જુઓ, સામાજિક સ્વીકૃતિ કદાચ ઓછી મળી હોય, વારસાહકનો પ્રશ્ન હોય, એ બધું બંધન. પણ બીજી બાજુ એમને કોઈ પરંપરાગત શિક્ષણ લેવાની કે પિતાના વ્યવસાયમાં જ જવાની ફરજ ન પડી. એમને જાણે એક અણધારી સ્વતંત્રતા મળી ગઈ પોતાના રસના વિષયો તરફ વળવાની.
અને એ રસ એટલે પ્રકૃતિ, કારણ કે ઉછેર તો ગામડામાં થયો.
બિલકુલ, પ્રકૃતિ જ એમની પહેલી શિક્ષક બની. કલાકો સુધી નદી કેવી રીતે વહે છે, પક્ષીઓ કેવી રીતે ઉડે છે, ફૂલોની પાંખડીઓની રચના કેવી છે, આ બધું બસ જોયા કરવું.
અને પેલી એમની અદ્ભુત નિરીક્ષણ શક્તિ, જેને એસ સપેર વેદેરે કહેતા હતા, નહીં, જોવાનું જાણવું. એ ખાલી જોવું નહોતું, પણ એની પાછળનું કારણ, એની રચના સમજવી હતી, ખરું ને?
હા, બરાબર. એ માત્ર સપાટી પરનું નિરીક્ષણ નહોતું, વસ્તુના મૂળ સુધી, એના હાર્દ સુધી પહોંચવાની કોશિશ હતી. અને આ જે સ્વશિક્ષણ હતું, પ્રકૃતિલો અભ્યાસ હતો, એણે જ એમનામાં પ્રશ્નો પૂછવાની અને જે ચાલી રહ્યું છે એને સ્વીકારી લેવાને બદલે પડકારવાની વૃત્તિ જગાવી, અને એ વૃત્તિ આખી જિંદગી રહી.
અને પછી 14 વર્ષની ઉંમરે તો ફ્લોરેન્સ ગયા, એન્ડ્રિયા ડેલ વેરોક્કિયોની વર્કશોપમાં. એ સમયનું ફ્લોરેન્સ પુનરુજ્જીવનનું કેન્દ્ર હતું. કલા, વ્યાપાર, બધું ધમધમતું હતું ત્યાં.
સાચી વાત. અને વેરોક્કિયોની વર્કશોપ ખાલી એક આર્ટ સ્ટુડિયો નહોતી, એ તો એક જાતનું એન્જિનિયરિંગ હબ જેવી હતી. ત્યાં લિયોનાર્ડોએ ચિત્રકામ, શિલ્પકામ તો શીખ્યા જ, પણ સાથે ધાતુકામ, રસાયણશાસ્ત્ર, મિકેનિક્સ બધું જ શીખવા મળ્યું.
ઓહ!
અને આ જ જે બહુશિસ્તીય તાલીમ હતી ને, એ જ એમના ભવિષ્યમાં કલા અને વિજ્ઞાનના સમન્વયનો મજબૂત પાયો બન્યો.
અને પેલી વાત જે કહેવાય છે કે ગુરુ કરતા શિષ્ય સવાયો નીકળ્યો, વિરોક્યોનું જે ચિત્ર છે ધ બેપ્ટિઝમ ઓફ ક્રાઇસ્ટ, એમાં લિયોનાર્ડોએ એક દેવદૂત દોર્યો હતો, અને એ એટલો સુંદર હતો કે વિરોક્યોએ પછી પીંછી મૂકી દીધી. આ વાત સાચી હશે?
કદાચ થોડી અતિશયોક્તિ હોઈ શકે, પણ એ લિયોનાર્ડોની નાની ઉંમરની પ્રતિભા તો ચોક્કસ દર્શાવે છે. અને પછી ધીમે ધીમે તેઓ વેરોક્કિયોની છાયામાંથી બહાર આવીને પોતાની અલગ ઓળખ બનાવવા લાગ્યા.
પણ તો પછી ફ્લોરેન્સ છોડીને મિલાન જવાનું કેમ વિચાર્યું, એ પણ ડ્યુક લુડોવિકો સ્ફોર્ઝા માટે?
અને પાછું પોતાની ઓળખ મુખ્યત્વે લશ્કરી ઇજનેર તરીકે આપીને. આ થોડું અજીબ નથી લાગતું એક કલાકાર માટે?
આજ તો લિયોનાર્ડોની વ્યવહારિકતા અને મહત્વાકાંક્ષા બતાવે છે. કદાચ ફ્લોરેન્સમાં એમને તકો ઓછી લાગી હશે. મિલાનના જે ડ્યુક હતા, સ્ફોર્ઝા, એ શક્તિશાળી હતા. મોટા પ્રોજેક્ટ્સ આપી શકે, સંસાધનો આપી શકે, અને જમાનામાં લશ્કરી ઇજનેરીનું મહત્વ પણ બહુ હતું.
હા, એ વાત સાચી.
એમણે ડ્યુકને જે પત્ર લખ્યો હતો ને, એવા પોતાની સંગીત અને ચિત્રકળાની આવડતનો ઉલ્લેખ તો છેક છેલ્લે કર્યો હતો.
શું વાત કરો છો? તો મિલાનમાં લગભગ 20 વર્ષ રહ્યા, અને આ સમય એમના માટે ખૂબ જ ફળદાયી રહ્યો. એમને ધ લાસ્ટ સપર જેવી અમરકૃતિ આજ સમયની છે.
ચોક્કસપણે, મિલાનનો સમયગાળો એમના જીવનનો કદાચ સૌથી વધુ ઉત્પાદક રહ્યો. યુદ્ધ માટે મશીનોની ડિઝાઇન બનાવવી, નહેરોની યોજનાઓ કરવી, દરબાર માટે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવું, શિલ્પકામ કરવું, અને કલા તો હતી જ. વર્જિન ઓફ ધ રોક્સ અને અલબત્ત ધ લાસ્ટ સપર. ધ લાસ્ટ સપરની વાત કરીએ, એ ખાલી એક દિવાલ પરનું ચિત્ર નથી, એ તો મનોવિજ્ઞાનનો, નાટકીયતાનો અભ્યાસ છે. દરેક પાત્રના ચહેરા પરના હાવભાવ, એમની પ્રતિક્રિયા, ઈશુના શબ્દો સાંભળીને કોણ શું વિચારે છે. આઇઝેક્સન લખે છે કે લિયોનાર્ડોએ આ માટે કેટલાય લોકોના ચહેરાનો અભ્યાસ કર્યો હતો.
હા, એમણે દરેક શિષ્યના મનોભાવને એક ક્ષણની તીવ્રતાના પકડવાનો પ્રયત્ન કર્યો. એક ક્ષણને જાણે જીવંત કરી દીધી. પણ અહીં પણ એમની પેલી પ્રયોગ કરવાની વૃત્તિ નડી. એમણે દિવાલ પર સીધા તેલ રંગો જેવી ટેકનિક વાપરી, જે ભીના પ્લાસ્ટર પર થતા ફ્રેસ્કો કરતા જુદી હતી.
ઓ, એટલે
પરિણામ એ આવ્યું કે ચિત્ર બહુ જલ્દી ખરાબ થવા લાગ્યું. ભેજને કારણે રંગો ઉખડવા લાગ્યા. આ એમની સતત કંઈક નવું કરવાની વૃત્તિનું અને ક્યારેક એના નકારાત્મક પરિણામોનું ઉત્તમ ઉદાહરણ છે.
અને પેલો ફ્રાન્સિસ્કો સ્ફોર્ઝાનો ઘોડેસવાર પૂતળો બનાવવાનો પ્રોજેક્ટ, એ તો બહુ મોટો હતો ને, પણ એ અધૂરો જ રહ્યો. લિયોનાર્ડોના જીવનમાં આવા અધૂરા પ્રોજેક્ટ્સ તો ઘણા છે. શું આ એમનું પરફેક્શનિઝમ હતું, કે પછી એક વિષય પર લાંબુ ધ્યાન નહોતા આપી શકતા?
આઇઝેક્સન કહે છે કે બંને કારણો હતા. એક તરફ સંપૂર્ણતાનો એટલો આગ્રહ કે કામ પૂરું જ ન થાય, સતત સુધારા કર્યા કરે, નવા વિચારો ઉમેર્યા કરે. બીજી તરફ એમનું મન એટલું બધું જિજ્ઞાસુ હતું, એટલા બધા વિષયોમાં રસ હતો, કે એક પ્રોજેક્ટ પર લાંબો સમય ટકી રહેવું એમના માટે અઘરું હતું. કોઈ નવો વિચાર આવે એટલે જૂનું પણ તો મૂકે.
પણ એ અધૂરા કામોમાં પણ એમની પ્રતિભા તો દેખાય જ છે.
બિલકુલ. અને આ જ સમયમાં મિલાનમાં એમની નોટબુક્સનું મહત્વ બહુ વધી ગયું ને?
હા, એ જ પૂછવાનો હતો. શરીર રચના, ઓપ્ટિક્સ, યંત્રો.
હા, મિલાનમાં જ એમણે માનવ શરીરને સમજવા માટે શબ વિચ્છેદન કરવાનું શરૂ કર્યું, જે તે સમય તો બહુ જ વિવાદાસ્પદ ગણાતું. પ્રકાશ કેવી રીતે કામ કરે છે, આંખ કઈ રીતે જુએ છે, પાણીનો પ્રવાહ કેવો હોય છે, પક્ષીઓ કઈ રીતે ઉડે છે, આ બધું જ એમની નોટબુકમાં અદ્ભુત રેખાંકનો અને નોંધોથી ભરાવા લાગ્યો.
અને પેલું પ્રખ્યાત ચિત્ર વિટ્રુવિયન મેન, માનવ શરીરના પ્રમાણ અને બ્રહ્માંડ સાથેનો એનો સંબંધ, એ તો કલા અને વિજ્ઞાનના સંગમનું પ્રતીક જ બની ગયું.
એકદમ સાચું. પણ પછી ફોર્ઝા નોનોઇનમાં રાજકીય ઉથલપાથળ થઈ. ફ્રેન્ચ લોકોએ મિલાન પર આક્રમણ કર્યું, સ્ફોર્ઝાનું પતન થયું અને લિયોનાર્ડોને મિલાન છોડવું પડ્યું. આ પછી તો ભટકવાનો સમય શરૂ થયો.
હા, પછી ક્યાં ક્યાં ગયા?
થોડો સમય વેનિસ, પછી મન્ટુઆ, અને પછી એક આમ થોડો વિચિત્ર વળાંક આવ્યો. એમણે કુખ્યાત સેઝારે બોર્જિયા માટે લશ્કરી ઇજનેર તરીકે કામ કર્યું.
સેઝારે બોર્જિયા, એ તો બહુ ક્રૂર ગણાતો હતો ને?
હા, એ સમયનો કદાચ સૌથી ક્રૂર લશ્કરી નેતા. પણ લિયોનાર્ડોએ એમના માટે કામ કર્યું, નકશાઓ બનાવ્યા, અને એ નકશાઓ પણ કેવા અદ્ભુત રીતે સચોટ અને કલાત્મક પણ. આ બતાવે છે કે એમની જિજ્ઞાસા નૈતિકતાની સીમાઓથી પણ કદાચ પર હતી. એમને માટે જ્ઞાન અને કલાત્મક અભિવ્યક્તિ મુખ્ય હતી.
પછી ફ્લોરેન્સ
પાછા ફર્યા, અને ત્યાં એમની સ્પર્ધા યુવાન માઇકલ એન્જેલો સાથે થઈ. એ પણ એક ઇતિહાસનો જાણીતો પ્રસંગ છે. પણ આ જ ગાળામાં લગભગ 1503ની આસપાસ એક ચિત્ર પર કામ શરૂ કર્યું જે અમર થઈ ગયું, મોનાલિસા. મોનાલિસા લિયોનાર્ડો માટે એ ખાલી એક પોર્ટ્રેટ નહોતું. આઇઝેક્સન તો એની એમની જીવનભરની પ્રયોગશાળા કહે છે. એમાં એમણે પોતાની બધી જ સમજ, ચહેરાના સ્નાયુઓનું જ્ઞાન, ઓપ્ટિક્સ એટલે કે પ્રકાશ અને દૃષ્ટિનું વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, પાછળના લેન્ડસ્કેપ માટે અને માનવ મનોવિજ્ઞાન, બધું જ જાણે નીચોવી દીધું.
અને પેલી સ્પુમાકો ટેકનિક, રેખાઓને ધૂંધળી કરીને વાતાવરણ અને રહસ્ય ઊભું કરવાની કળા, અને પેલું રહસ્યમય સ્મિત, એના વિશે કેટલી બધી થિયરીઓ છે. શું ખરેખર એમાં કોઈ કોડ છુપાયેલો છે કે એ ખાલી આપણી કલ્પના છે?
આઇઝેક્સન બહુ રસપ્રદ વાત કરે છે. એ કહે છે કે લિયોનાર્ડોએ હોઠના ખૂણા અને આંખોની આસપાસના સ્નાયુઓનું એટલું સૂક્ષ્મ ચિત્રણ કર્યું છે કે તમે સીધા હોઠ પર જુઓ ત્યારે સ્મિત ઓછું લાગે, પણ જેવું તમારું ધ્યાન આંખો પર જાય એટલે પરિઘ દૃષ્ટિમાં, પેરિફેરલ વિઝનમાં સ્મિત વધુ ઉપસે. આ ઓપ્ટિકલ ઇલ્યુઝન અને માનવીય ભાવનાઓની સમજનું અદ્ભુત મિશ્રણ છે. કોઈ કોડ નહીં, પણ વિજ્ઞાન અને કલાનો જાદુ.
વાહ! અને તેઓ આ ચિત્રને હંમેશા પોતાની સાથે રાખતા અને વર્ષો સુધી એના પર કામ કરતા રહ્યા ને?
હા, એ ક્યારેય એમનાથી અલગ ન થયું. ફ્લોરેન્સ પછી તેઓ રોમ ગયા, પોપ લિયો દસમાના ભાઈ જુલિયાનો દે મેડિસિનાના આશ્રયે. પણ ત્યાં જાણે એમનું મન કલા કરતા વિજ્ઞાનમાં, ખાસ કરીને શરીર રચનાના અભ્યાસમાં વધુ પરોવાયો. કદાચ રોમમાં માઇકલેન્જલો અને રાફેલના ભવ્ય પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા હતા એની સરખામણીમાં એમને થોડી ઉપેક્ષા જેવું પણ લાગ્યું હોય.
બની શકે. અને પછી જીવનનો છેલ્લો પડાવ ફ્રાન્સ, રાજા ફ્રાન્સિસ પહેલાના આમંત્રણ પર.
હા, ફ્રાન્સના રાજા તો એમના બહુ મોટા પ્રશંસક હતા. એમને પ્રથમ ચિત્રકાર, ઇજનેર અને રાજાના આર્કિટેક્ટનું બિરુદ અને માનપાન આપ્યું. ક્લો લ્યુસેનાના શેટોમાં એમને રહેવાની વ્યવસ્થા કરી આપી.
ત્યાં એમના છેલ્લા વર્ષો શાંતિથી વીત્યા હશે?
હા, પ્રમાણમાં શાંતિ હતી. 1516 થી 1519 સુધી ત્યાં એમણે મુખ્યત્વે પોતાની નોટબુક્સને વ્યવસ્થિત કરવાનું કામ કર્યું અને મોનાલિસા જેવા પોતાના પ્રિય ચિત્રો પર અંતિમ સુધારા કર્યા. 1519માં ફ્રાન્સમાં જ એમનું અવસાન થયું.
તો એમણે પાછળ અમુક માસ્ટરપીસ ચિત્રો છોડ્યા, પણ હજારો પાનાની નોટબુક્સ, એ જ એમનો સાચો ખજાનો ગણાય નહીં જે દુનિયાને બહુ મોડી મળી?
બિલકુલ. એમના વફાદાર શિષ્ય ફ્રાન્સિસ્કો મેલ્ઝીએ આ નોટબુક સાચવી રાખી, પણ એ વ્યવસ્થિત રીતે પ્રકાશિત થતા સદીઓ લાગી ગઈ. જ્યારે એ બહાર આવી ત્યારે દુનિયાને સમજાયું કે લિયોનાર્ડો માત્ર મહાન ચિત્રકાર નહોતા, પણ એમના વિચારો, એમના પ્રયોગો, એમની જિજ્ઞાસા કેટલી વિશાળ અને ઊંડી હતી.
ચાલો હવે થોડો એમના વિચારોના મૂળમાં જઈએ. આટલી બધી વિવિધતા હતી એમના કામમાં, પણ શું એની પાછળ કોઈ એક સૂત્રતા, કોઈક મૂળભૂત દર્શન હતું?
મને લાગે છે કે સૌથી મુખ્ય અને કેન્દ્રવર્તી વિચાર તો પેલો કલા અને વિજ્ઞાનની એકતાનો જ હતો. એમના માટે આ બે અલગ દુનિયા હતી જ નહીં, એકબીજાને પૂરક હતી. શરીર રચનાનો અભ્યાસ કરો તો ચિત્ર વધુ જીવંત બને, ભૂસ્તરશાસ્ત્ર સમજો તો લેન્ડસ્કેપ વધુ વાસ્તવિક લાગે,
અને ઉલટું પણ.
હા, કલા વિજ્ઞાનને નવા પ્રશ્નો પૂછવા પ્રેરે, અને વિજ્ઞાન કલાને નવી ટેકનિક, નવી દૃષ્ટિ આપે. જેમ કે પ્રકાશ અને પડછાયાનો અભ્યાસ એમના ચિત્રોમાં ઊંડાણ લાવ્યો.
અને પેલી જિજ્ઞાસા, જાણે નાના બાળકની જેમ બધું જાણવાની ઈચ્છા. નોટબુકમાં કેવા પ્રશ્નો લખ્યા છે એમણે? લક્કડખોદની જીભ કેમ લાંબી હોય છે? આકાશ વાદળી કેમ દેખાય છે? પાણીમાં વમળ કેમ બને છે?
અને આ જિજ્ઞાસા ખાલી પૂછવા ખાતર નહોતી, એ વ્યવસ્થિત નિરીક્ષણ, પેલું સાપેર વેદેરે અને અનુભવ પર આધારિત હતી. તેઓ પુસ્તકો કરતા પ્રકૃતિ અને જાતે કરેલા પ્રયોગોમાંથી શીખવામાં વધુ માનતા, પોતાને અનુભવના શિષ્ય કહેવડાવતા.
મને એમની પેલી અસ્પષ્ટતા અને રહસ્યને સ્વીકારવાની વૃત્તિ પણ બહુ ગમી. આજકાલ આપણને બધી વાતનો એક ચોક્કસ બ્લેક એન્ડ વ્હાઈટ જવાબ જોઈએ છે, પણ લિયોનાર્ડો જાણે સમજતા હતા કે વાસ્તવિકતા જટિલ છે, એમાં ગ્રે શેડ્સ હોય છે. મોનાલિસાનું સ્મિત કદાચ એનું જ પ્રતીક છે.
સાચી વાત. તેઓ નિશ્ચિતતા કરતા શક્યતાઓ પર વધુ ધ્યાન આપતા હતા, અને બધી વસ્તુઓ વચ્ચેનું જોડાણ જોવાની એમની ક્ષમતા એક કમાલની હતી. માનવ શરીરની નસો અને નદીઓની શાખાઓ, વાળના ગૂંચડા અને પાણીના વમળ, તેઓ કુદરતમાં બધે જ સમાન પેટર્ન, સમાન રચનાઓ જોતા હતા. જાણે આખું બ્રહ્માંડ એક જ નિયમથી ચાલતું હોય.
અને કલ્પના અને વાસ્તવિકતાનો સમન્વય પણ ખરો. જેમ કે ઉડતા મશીનોની કલ્પના કરવી, એ તો કાલ્પનિક લાગે, પણ એની ડિઝાઇન, પક્ષીઓ કેવી રીતે ઉડે છે, એના ઝીંગવટભર્યા અભ્યાસ અને એન્જિનિયરિંગના સિદ્ધાંતો પર આધારિત હતી.
બરાબર. અને ભૂલોમાંથી શીખવાની તૈયારી. કોઈ પ્રયોગ નિષ્ફળ જાય, કોઈ પ્રોજેક્ટ અધૂરો રહે તો એને અંત ન માનવો, પણ એમાંથી શું શીખવા મળ્યું એને સમજ વધારવાનો એક માર્ગ ગણવો. આ બધા મૂલ્યો એમના જીવન અને કામમાં સતત દેખાય છે.
આટલું લાંબુ અને ઘટનાઓથી ભરેલું જીવન,
એમાં કયા ત્રણ પ્રસંગો કે વળાંક એવા હતા જેણે ખરેખર એમના જીવનની દિશા બદલી નાખી? આઇઝેકસન આ વિશે શું કહે છે?
ચોક્કસ. પહેલો અને કદાચ સૌથી મૂળભૂત વળાંક હતો વેરોકિયોની વર્કશોપમાં પ્રવેશ. એ ખાલી કળા શીખવાની જગ્યા નહોતી, એ તો વિન્ચીના ગ્રામીણ માહોલમાંથી સીધા ફ્લોરેન્સના બૌદ્ધિક અને કલાત્મક કેન્દ્રમાં એમનો પ્રવેશ હતો. અહીં જ એમને કલા, વિજ્ઞાન, ટેકનોલોજી બધાનો સંગમ જોવા મળ્યો અને એમના પોતાના આંતરશાખાકીય અભિગમનો પાયો નંખાયો.
હા, એ તો પાયાની વાત થઈ. બીજો મોટો બદલાવ કયો ગણાય?
બીજો મોટો બદલાવ ચોક્કસપણે મિલાનમાં ડ્યુક્સ ફોર્ઝાના દરબારમાં જોડાવાનો નિર્ણય. અહીં એમની ભૂમિકા ખાલી કલાકાર પૂરતી ન રહી, એ એન્જિનિયર બન્યા, મોટા પ્રોજેક્ટ્સના આયોજક બન્યા, ઇવેન્ટ મેનેજર બન્યા. એમને મોટા કેનવાસ પર કામ કરવાની તક મળી, મોટા સંસાધનો મળ્યા. ભલે કેટલીક મહત્વાકાંક્ષાઓ અધૂરી રહી, પણ ધ લાસ્ટ સપર જેવી શ્રેષ્ઠ કૃતિ અને નોટબુક્સમાં સઘન વૈજ્ઞાનિક કાર્ય આ જ સમયગાળામાં થયું. એમની દુનિયા જાણે વિસ્તરી.
બરાબર. અને ત્રીજો?
અને ત્રીજો, જે કદાચ દેખી તો ઓછો પણ બહુ ગહન છે, એ હતો મોનાલિસા પર કામની શરૂઆત. એ શરૂઆતમાં ભલે એક પોર્ટ્રેટ બનાવવાનું કામ હતું, પણ લિયોનાર્ડો માટે એ જીવનભરની એક શોધ, એક પ્રયોગશાળા બની ગયું. એમણે પોતાની કલા, વિજ્ઞાન, ઓપ્ટિક્સની સમજ, માનવ મનોવિજ્ઞાનની પકડ બધું જ એમાં લગાવ્યું. એ ચિત્ર એમની વિચારધારા અને કલાત્મક પરાકાષ્ઠાનું પ્રતીક બની ગયું, જે એમની સાથે એમના અંત સુધી રહ્યો.
ખૂબ સરસ રીતે સમજાવ્યું. તો આટલી મહાન વ્યક્તિના જીવનમાંથી આજના સમયમાં આપણે શું શીખી શકીએ? કયા પાઠ છે જે આપણને ઉપયોગી થઈ શકે?
મને લાગે છે કે સૌથી પહેલો અને મહત્વનો પાઠ તો એ જ છે કે જિજ્ઞાસાને ક્યારે મરવા ન દેવી. લિયોનાર્ડોએ છેક 67 વર્ષની ઉંમર સુધી પ્રશ્નો પૂછવાનું અને નવું શીખવાનું ચાલુ રાખ્યું. આ જે સતત શીખતા રહેવાની વૃત્તિ છે, એ જ આપણને આગળ વધારે છે, પછી ભલે આપણે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોઈએ.
અને પેલી આઉટસાઇડર હોવાની વાત, ગેરકાયદેસર સંતાન હોવું, ડાબોડી હોવું, બહુ ભણેલા નહીં હોવું, શું આ બધી બાબતોએ એમને અલગ રીતે આમ બોક્સની બહાર વિચારવામાં મદદ કરી?
ચોક્કસ. પરંપરાના જે બંધનો હોય છે એ એમના પર ઓછા હતા, એટલે તેઓ વધુ મુક્તપણે વિચારી શક્યા, નવા રસ્તાઓ અજમાવી શક્યા. ક્યારેક સ્થાપિત માળખાથી થોડા દૂર રહેવો એ નવીનતા લાવવા માટે ફાયદાકારક બની શકે છે.
પણ એમની પેલી પરફેક્શનિઝમની વૃત્તિ અને કામ અધૂરા છોડવાની ટેવ, એના વિશે શું કહેશો? શું એ એક નબળાઈ હતી જેના લીધે દુનિયાએ ઘણું ગુમાવ્યું, કે પછી એ જ એમની મહાનતાનું કારણ હતું? આઇઝેકસન આ સંતુલન કેવી રીતે જુએ છે?
આઇઝેકસન એને બંને રીતે જુએ છે. પરફેક્શનિઝમને કારણે જ એમની જે કૃતિઓ પૂરી થઈ એમાં અદ્ભુત ઊંડાણ અને ગુણવત્તા છે, પણ હા, એ જ કારણે ઘણા મહાન પ્રોજેક્ટ અધૂરા રહી ગયા. આ આપણને શીખવે છે કે સંપૂર્ણતાની શોધ અને સમયસર કામ પૂરું કરવું, આ બંને વચ્ચે ક્યાંક સંતુલન જાળવવું જરૂરી છે. ક્યારેક ગુડ ઇનફ પણ આગળ વધવા માટે પૂરતું હોય છે.
મને એમની સામાન્ય વસ્તુઓનું અસાધારણ નિરીક્ષણ કરવાની ક્ષમતા બહુ સ્પર્શી ગઈ. રોજબરોજના જીવનમાં, આપણી આસપાસની પ્રકૃતિમાં, લોકોના હાવભાવમાં કેટલી બધી પ્રેરણા અને સમજ છુપાયેલી હોય છે. આપણે પણ કદાચ આપણી આસપાસની દુનિયાને થોડી વધુ ધ્યાનથી, વધુ ઊંડાણથી જોવાની જરૂર છે.
એકદમ સાચી વાત. અને એમનો આંતરશાખાકીય અભિગમ, આજની દુનિયામાં આપણે જ્ઞાનના એટલા બધા ભાગ પાડી દીધા છે, એટલા સ્પેશિયલાઇઝ થઈ ગયા છીએ, ત્યાં લિયોનાર્ડો યાદ અપાવે છે કે કલા, વિજ્ઞાન, ટેકનોલોજી, માનવતા, આ બધાને જોડવાથી જ સાચી પ્રગતિ અને નવીનતા શક્ય બને છે. નવા વિચારો હંમેશા આવી સીમાઓ પર જ જન્મે છે.
અને છેલ્લે એમની સ્થિતિસ્થાપકતા, જીવનમાં કેટલા બધા ઉતાર ચઢાવ આવ્યા, આશ્રયદાતાઓ બદલાયા, રાજકીય પરિસ્થિતિઓ બદલાઈ, પ્રોજેક્ટ્સ નિષ્ફળ ગયા, ટીકાઓ થઈ, પણ તેઓ હંમેશા પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધીને એમાંથી કંઈક શીખીને આગળ વધતા રહ્યા.
ખરેખર એમનું જીવન પોતે જ એક બહુ મોટો બોધપાઠ છે.
તો આ સમગ્ર ચર્ચાના અંતે વોલ્ટર આઇઝેકસનના પુસ્તક અને લિયોનાર્ડોના જીવનમાંથી ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય તો એ કયા હોઈ શકે?
ચોક્કસ. પહેલું, એક ભાવનાત્મક આંતરદૃષ્ટિ. આપણે એ લઈ શકીએ કે દુનિયાને એક બાળકની જેમ વિસ્મય અને કુતૂહલથી જોવાની ક્ષમતા જાળવી રાખવી એ ઊંડી સમજ અને સાચી સર્જનાત્મકતા માટે અનિવાર્ય છે. લિયોનાર્ડોની જેમ આશ્ચર્ય પામવાની વૃત્તિ એને જીવંત રાખવી એ જ સર્જનનું મૂળ છે.
બરાબર.
બીજું એક બૌદ્ધિક આંતરદૃષ્ટિ એ છે કે સાચી નવીનતા અને ઊંડાણપૂર્વકના ઉકેલો ત્યારે જ જન્મે છે જ્યારે આપણે જ્ઞાનના જુદા જુદા ક્ષેત્રો, પછી એ કલા હોય, વિજ્ઞાન હોય, માનવતા હોય કે ટેકનોલોજી, એની વચ્ચેની દિવાલો તોડીએ છીએ. આંતરશાખાકીય દ્રષ્ટિકોણ જ આપણને સમૃદ્ધ સમજણ અને સફળતા તરફ દોરી જાય છે.
અને ત્રીજું, સાર્વત્રિક તારણ.
અને ત્રીજું, એક સાર્વત્રિક આંતરદૃષ્ટિ જે બધાને લાગુ પડે છે. પ્રતિભા એ માત્ર જન્મજાત ભેટ નથી, પણ તેને કેળવી શકાય છે, તેને વિકસાવી શકાય છે. સતત પ્રશ્નો પૂછવા, ઝીણવટભર્યું નિરીક્ષણ કરવું, પ્રયોગો કરવા, અનુભવમાંથી શીખવું અને આપણી કલ્પનાશક્તિનો ઉપયોગ કરવો, આ એવી સભાન પ્રથાઓ છે જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાની ક્ષમતાઓને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે. લિયોનાર્ડોનું જીવન એનું જીવંત પ્રમાણ છે.
ખરેખર અદ્ભુત. લિયોનાર્ડો દ વિન્ચી માત્ર એક વ્યક્તિ નથી, પણ એક વિચાર છે, એક પ્રેરણા સ્ત્રોત છે. અને આજના આ અતિ વિશિષ્ટતાના યુગમાં આપણે વિચારવું રહ્યું કે શું આપણે લિયોનાર્ડોની જેમ જુદા જુદા ક્ષેત્રોને જોડવાની, સમગ્રતામાં જોવાની ક્ષમતા ક્યાંક ગુમાવી તો નથી રહ્યા?
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.